શ્રીમદ બેલગોલામાં માર્ગ અને વિધિ બાબતમાં તત્વચર્ચા.
પોતાનો એ કંઈક અસર કરે છે, જે જ્ઞાનમાં કાંઈ પણ વિકૃતિ ઉપજાવે છે ત્યાં સુધી જ્ઞાન ની ચિંતા નથી. જ્ઞાન થી જ્ઞેયની ભિન્નતા કહો કે જ્ઞાન થી જ્ઞેયની નિરપેક્ષતા કહો. સ્ફટિકમાં જાય કરી એમાં સ્ફટિક ને જે પદાર્થ ની જાય કરી એની શું અપેક્ષા છે? એની અપેક્ષા ને લઈને કઈ જાય પડી છે? એટલે જે નિખ્યાત્વ અવસ્થામાં જ્ઞેયના આધારે જ્ઞેયનિષ્ઠ જે જ્ઞાન નું પરિણમન છે એ અહિયાં જ્ઞેયનિષ્ઠ પણ નથી દેખાતો. જ્ઞાન તો સ્વતંત્ર જ્ઞાન રૂપે છે, જ્ઞેયના આધારે જ્ઞાન નથી. જ્ઞાન જ્ઞાન ના આધારે છે, જ્ઞેયના આધારે જ્ઞાન નથી. જ્ઞેય થી ભિન્ન છો, જ્ઞેય થી નિર્દેશ છો. આટલી વાત તો બહુ સામાન્ય લાગે છે સમજાવવાથી. અહીંયા એક અસામાન્ય પ્રકાર ઉત્પન્ન થાય છે, એક નવો તબક્કો શરૂ થાય છે કે જયારે કોઈ જીવ નિર્ણયના કાળમાં, સ્વરૂપ નિર્ણયના કાળમાં અંતર અવલોકનથી, અવલોકનના અભ્યાસથી જયારે પોતાની નિરપેક્ષતા અને ટૂંકણ અને જીવથી ભૂમિકા સ્પષ્ટ પ્રતિભાસે છે ત્યારે એક બીજો પ્રતિભાસ અંદર ઉત્પન્ન થાય છે કે અહીંથી તો હું જુદો છું, અહીંથી તો હું નિરપેક્ષ છું, પણ મારાથી હું કેવો છું? તો કે અનંત જ્ઞાન ને અનંત સુખ સ્વરૂપે છે. આજે એનો સેકન્ડ પાર્ટ છે, અહીંયા ઉભો થાય છે. એનો એક ફર્સ્ટ પાર્ટ છે, એની સાથે અહીંયા એક અનુસંધાન ઉભું થાય છે. આ તબક્કે પોતાના ભિન્નતાને ભાષતા પોતાની અભિન્નતાની અંદર શું રહ્યું છે એનો ભાવ ભાષણ થાય છે. વિગત હશે પણ એનું અનંત સામર્થ્ય જે છે એ ભાષ્યમાન થઈ આવે છે. એ કોઈ વિશિષ્ટ પરિસ્થિતિ છે કે જયારે પોતાને એકનું જ્ઞાન, જયારે પોતાને એકનું નિરપેક્ષ ને નિરાલંબ જોયો છે પોતાનો સ્વરૂપ, ત્યારે ખરેખર જ્ઞાન એટલું નિરપેક્ષ ને નિરાલંબ છે કેવી રીતે છે? કે એવી રીતે છે કે જેથી એનામાં અનંત સામર્થ્ય માટે એવી રીતે છે. એના પોતાના અસ્થિના ઊંડાણ માટે આવી જાય છે નિર્ણયના કારણે. આ જ્ઞાન અનાદિકાળથી આ રીતે માત્ર જાણવાનું રહેતું એવું જ્ઞાન, ક્યાંય ભણતું નહીં એવું જ્ઞાન, ક્યાંય લેપાતું નહીં એવું જ્ઞાન, નિર્ભય રહેતું જ્ઞાન, શુદ્ધ જ્ઞાન. આ શુદ્ધ જ્ઞાન અનાદિથી આમ કેમ રહ્યું કે એનું અનંત સામર્થ્ય અંદર માટે એવું રહ્યું છે? એ આખું એને માટે જાય છે. એ સેકન્ડ પાર્ટ ઉભો થાય છે. એનો સ્વરૂપ
અપને આપ પડકે તો
આઈડેન્ટિફાઈ
કરે તો બાત કરવી હે ફર કેસે પ્રેક્ટિકલ હોતા હૈ વાત કરતા નહીં કર સકતી પણ સુબહ તો કરતા નહીં આયા એને કેટલા માટે જ્ઞાનીઓ એમ કહે છે કે જ્ઞાન સ્વભાવે આત્માનો નિશ્ચય કરવા માટે અથવા આત્માને ઓળખવા માટે એક વાર તમે એકલા જ્ઞાન ને જુઓ, એકલું જ્ઞાન જુઓ, માત્ર જ્ઞાન જુઓ, છૂટું જ્ઞાન જુઓ, નિર્ભય જ્ઞાન જુઓ, જ્ઞાન માત્ર ની પાછા, માત્ર જ્ઞાન જે આ સમસ્યા નું જે સિમ્બલ છે જ્ઞાન માનતા, એનું પેટા અનંત જ્ઞાન દેખાશે, અનંત જ્ઞાન દેખાશે ને અનંત સુખ દેખાશે, એટલું જ્ઞાન નથી દેખાતું. જ્ઞાન અનંત જ્ઞાન પોતે જ અનંત સુખ સ્વરૂપે છે, એનું રૂપ જ એ છે. સુખ કસાયના અભાવ એટલું છે એટલે કસાયના અભાવ સ્વભાવે છે, અભાવ કસાય રહી જ છે, તો અનંત સુખ થઈ છે. એ અનંત સુખ નો ભંડાર જ્યાં પોતાનમાં રહ્યો તો કરો નીકળે એના ઘરમાં તેની જેવી નીકળે છે, એ પરિસ્થિતિ છે ત્યાં. અહીંયા શબ્દો તો એટલા જ એના છે કે ત્યારે જ્ઞાનની જ્ઞેયથી ભિન્નતા અને નિરપેક્ષતા અવલોકનથી સમજાય છે કે જ્ઞાન જ્ઞાનના આધારે છે, સાથે સાથે જ પોતાના અનંત સામર્થ્યનો અને આનંદના આનંદ સ્વરૂપનો સ્પષ્ટ પ્રતિભાસ આવે છે. એ જ વખતે એ જ સાથે આવી જાય છે, કેમ કે એને એકનું વર્તમાનમાં ન ગયું, તો અનાદિથી આની આ સ્થિતિ છે. આ જ્ઞાનની તો અનાદિથી આ સ્થિતિ છે કે અનેક ગુણોને પ્રતિભાષિત કરતું જ્ઞાન, પ્રતિબિંબિત કરતું જ્ઞાન નાસ્તે નિર્ગ્રત રહેશે, અવિકૃત રહેશે, અવિકળ રહેશે, એને કાંઈ હાનિ થતી નથી. કોઈ જ્ઞેયોના પ્રતિબિંબને કારણે જ્ઞાનને કોઈ હાનિ થતી નથી. આટલી બધી આમ રહેવાનું કારણ શું કે એની એટલી શક્તિ છે, શક્તિ કેટલી છે, કોઈ પડ્યું નથી. કેમ કે અનંત કાળ ત્યાં થઈ રહ્યું છે, નિગોદમાં ગયો, ત્યાંથી માંડીને કોઈ ચીજ બાકી નથી જગતની. એવા પ્રસંગોમાંથી પસાર થતો સુંદાણો, પીલાણો, બળો, સુકાણો કઈ જ થઈ ગયો, એને બહારના પ્રસંગોથી કહી દે. અત્યારે એમ છે બતાવે છે કે એમને રહી ગયું છે, જો અત્યારે આવું નીકળશે તો બતાવે છે કે એમને રહી ગયું, તો સમજ નહીં એવું નાખા. અને સામર્થ્ય એ હોફ બીજી જાતનું છે, એના પોતાના અનંત સામર્થ્ય જે હોફ છે એને આખા જગતને એક વખત કરણાના સ્થાને મૂકી દે છે. કરણા તો નહીં, ચિંતા ખતમ થઈ ગઈ. નિર્ણય કેસે હોતા હૈ ભૂમિકા તો લી હૈ, વો તો લિયા નહીં, તો બહુત અગમપા હો જાતા હૈ, નિર્ણય નહીં હોતા હૈ મનુષ્યો, બહુત અગમપા હો જાતા હૈ, ક્યો નિર્ણય નહીં હો રહા હૈ મેરા. અતિ તીવ્રતા હોતી હૈ નિર્ણય કરને કી, इस पोजिशन में ये निर्णय होता है, वो आगे की भूमिका ले लिए हो तो पड़े नहीं. आ स्वभाव में अवभाषण थे ज्ञान ने पोताना निज अवलोकन में स्वलक्षण भूत लीजिए चाहिए कि ज्ञान ने पोताना निज अवलोकन में સ્વલક્ષણભૂત પ્રગટ જ્ઞાન વેદનથી અહીંયા વેદન લીધો, પ્રસિદ્ધ થવા યોગ્ય પોતાનો આત્મા ભાષ્યમાન થાય, જેના ભાષ્યમાન થવાથી મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનની પર્યાય મર્યાદામાં આવે છે, સસન્મુખ થાય છે, અર્થાત તે તે વૃત્તિઓ સ્વરૂપ સન્મુખ થાય છે, ત્યારે તે જીવને યથાર્થપણે નિશ્ચયનો પક્ષ બંધાય છે, અર્થાત લક્ષ થઈ જાય છે, અહીંયા લક્ષ થાય છે, એ લક્ષ ની સત્યા સવારે થઈ જાય.
ઉપાય સંસ્કાર ની બધી એક લાઈન છે, બે ત્રણ બોલ છે. કુદરતી એવું થયું છે કે જે સંસ્કાર નો વિષય જે ટાઈપ થી ગુરુદેવ ના વચનો માં આવ્યો છે એ જ ટાઈપ થી બેસે ના વચનો સંસ્કાર નો વિષય ચાલી થઈ જાય છે. આ તો ક્યારે પ્રવચન થયું છે, હું ક્યારે બોલ્યા હશે, બે નું સંકલન તો જુદા જુદા કારણ સુધી છે, જુદા જુદા વ્યક્તિઓ મારફત થઈ ગયો છે. આ સંકલન મેં કર્યું હતું, કેટલાક બહેનો ઉપર થઈ મહેનત થયા કરેલો છે, પણ એકદમ ચાલી થાય છે. જ્ઞાયક ના લક્ષ્ય જીવ સાંભળે, લક્ષ્ય પ્રવૃત્તિ ગમે તે કરે છે, લક્ષ્ય કજ રહે છે. આપણી જે સારા ચર્ચા ચાલે, નાયક ના લક્ષ્ય જે સાંભળે તેને સાંભળતા પણ લક્ષ્ય નાયક નું રહે છે. તેને ચિંતનમાં પણ હું પરિપૂર્ણ નાયક વસ્તુ છું એમ જો રહે, તે જીવને સમ્યક સંમુક્તા રહે છે. અહીંથી સમ્યક સંમુક્તા છે, લક્ષ થાય ત્યારથી સમ્યક સંમુક્તા છે. મંથનમાં પણ લક્ષ્ય નાયક નું રહે છે. આ ચૈતન્ય સ્વભાવ પરિપૂર્ણ વસ્તુ છે એમ એના જોરમાં રહે છે. તેને ભલે હજી સમ્યક દર્શન ન થયું હોય, કેટલું કારણ આપવું જોઈએ પુરુષાર્થનું, કેટલું કારણ ન આપી શકે તો પણ તે જીવને સમ્યકની સન્મુખતા થાય છે. એ જીવને એવા દ્રઢ સંસ્કાર અંદરમાં પડે કે તે સંસ્કાર પડે. જેમ સમ્યક દર્શન થતા અપ્રતિહત ભાવ કયો છે, તેમ સમ્યક સંયુક્તાના એવા દ્રઢા દ્રઢ સંસ્કાર પડે કે તેને સમ્યક દર્શન થઈ છૂટકો. સંસ્કાર પણ સન્મુખતા, સંસ્કાર, લક્ષ્ય આપણે એક જ કામમાં, એક જ લાઈનમાં છે. જીવ ન્યાયના લક્ષ્ય શ્રવણ કરે, ચિંતન કરે, મંથન કરે, ભલે કદાચિત સમ્યક દર્શન ન હો તથાપિ સમ્યક સંમુક્તા આવતી હોય. અંદર દ્રઢ સંસ્કાર ડાલે, દેખો કઈ માટે અંદર દ્રઢ સંસ્કાર ડાલે, ઉપયોગ એક વિષયને ન શીખે તો અન્યને બદલે ઉપયોગ સૂક્ષ્મ સે સૂક્ષ્મ કરે, ઉપયોગમાં સૂક્ષ્મતા કરતે કરતે ચૈતન્ય તત્વ કો ગ્રહણ કરતે હુએ આગળ બઢે, જીવક્રમ સે સમ્યક દર્શન પ્રાપ્ત કરતા હૈ. સન્મુક્તા સંસ્કાર બિલકુલ તો કુછ ભી કરે ઇસકા ફલ કુછ
નહીં, જોતા હોય કે હમારે સંસ્કાર કર રહા હૈ,
કોઈ સંસ્કાર સંસ્કાર કરતા નહીં. વેદ ક્યા હૈ, શાસ્ત્ર અધ્યયન અધ્યયન નવ પૂર્વ તક સંસ્કાર ભી નહીં ડાલા. ભગવાન કે દિવ્ય ધ્વનિ સંસ્કાર નહીં ડાલે, સન્મુખતા મેં હિ સંસ્કાર કરતા વિશિષ્ટતા.
વિચારના સે સન્મુખતા તો બતાઈ નહીં, ફિર વિચાર
સન્મુખતા સ્વભાવ કા મને એકલા જ્ઞાન કા આધાર આતા હૈ અંદર. સંસ્કાર આતા સંસ્કાર આતા જિસકો સંયુક્ત દશા મેં સંસ્કાર આતા ઉસકો યે ભી ભાષિત કરી હો જાતા હૈ કે એસે હી સારા સંસાર ચલતા હૈ. સંયુક્તા સે સંસાર કા નાશ હોતા હૈ, क्योंकि विमुक्ता से संसार को पैदा किया तो उसको कंपेरेटिव नॉलेज मिला संसार का होने का और संसार का नाश का दोनों का एक्सेप्ट भी यही है. वो कैसे सीधा ही मिल गया, हाँ संस्कार का दो तीन बोल किया ज्यादा नहीं है, दो तीन ही है,
पुण्य
गति में भी सब प्रकट होगा, इसलिए सबके गहरे संस्कार डाल। वो कोई जिज्ञासा के काल में निर्णय नहीं होने के बावजूद भी कभी संस्कार करता है, ऐसा भी एक स्टेज है, तब सभी को संस्कार पड़ जाता है, ज्ञान दशा में ज्ञान दशा को पाल लेता है, दूसरे को इसे चला जाता है। इसी
तो थोड़ी बात अनसर्टेन और अनस्पेसिफाइड रहती है,
पता खुद को
नहीं, बच्चों को बातें नहीं,
उसमें तो अभी को पता नहीं चलता है कि संस्कार पड़ा है कि नहीं पड़ा है। वो तो ज्ञानी है या केवली को समझाई हुई बात है, ऐसा भी होता है, लेकिन इसमें तो खुद को बराबर पता चलता है। आत्मा ने केवी रीते ओळखो अथवा स्वरूप निर्णय केवी रीते करवो, इसकी प्रैक्टिकल पिक्चर है, प्रैक्टिकल का ये थियोरेटिकल पिक्चर है।
कि एक ही रास्ता है, दूसरा कोई पद्धति नहीं है,
तीन काल में तीन इंच को भी ऐसा होता है और अंग पूर्वधारी को भी ऐसा, तीन प्रकार दिशा थोड़ा पहन क्षणों में
क्षण
होगा तो हो गया है, बिल्कुल निर्विकल्प होने के पहले कैसा परिणाम चलता है, तीन सौ चार वाला अपने प्रवत मंचल में चला तो तीन साढ़े तीन घंटा चला है, ध्यान दर्शन में भी ये निर्णय होते हुए समीप दर्शन निर्विकल होते हैं तो कैसी दशा होती है उसका वर्णन करते हुए इसका आधार दिया है, तीन प्रकार का इसमें तीन प्रकार का आधार है ध्यान दर्शन।
स्टेज बाय स्टेज, स्टेज बाय स्टेज सब चीज व्यवस्थित है, उससे आगे किसी चिंता का भी नहीं।
जितना मोक्ष मार्ग अनादि अनंत निश्चित है, मैंने क्या कहते हैं उसको, अनादि अनंत मोक्ष मार्ग, एक पर्टिकुलर शब्द है, फिक्स जिसको कहते हैं
शाश्वत मार्ग,
अनादि अनंत मोक्ष मार्ग का स्वरूप जैसा निश्चित है, वैसे ही इन मोक्ष मार्ग में आने वाले आने के लिए भी जो पूर्व व्यवस्था है वो भी इतनी निश्चित है। मोक्ष मार्ग में त्रणय काले कोई फेर नहीं करी शकू, फेर पड़ता नहीं, कोई एक देश काल अनुसार आम फलाण आम ठेकुण आम कई नहीं, दर्शन ज्ञान चारित्राणी मोक्ष मार्ग उम्मीद दर्शन थी मांडी ने मुनिपणा थी लई आगे जाइने ठेठ पर्यंत अवस्था सुधी जे मोक्ष मार्ग में स्थिति त्रणय काले एक रूप है, अविकल्प फेरफार विना मार्ग में पांचवा माते ने ये केड़ी सेक्टर आने केड़ी नु नाम आई देखे पगडंडी दिया, तो इतना ही फिक्स है, जितना वो फिक्स है उतना वो फिक्स है, क्योंकि ये तो परिणाम विज्ञान है, क्या करो तो ये वैज्ञानिक परिस्थिति है, जीव के परिणाम का ये विज्ञान
प्रैक्टिकल साइड पर इतना डिटेल्ड इलेबोरेशन शास्त्र मिलता नहीं।
जीव को जो विचार करने की प्रैक्टिकल विचार दिशा में जो प्रैक्टिकल साइड की जो पद्धति नहीं है प्रयोगात्मक पद्धति पूर्वक विचार नहीं चलता है, विचार के एक काल में प्रयोगात्मक पद्धति प्रयोग नहीं आता है, तब क्या होता है? क्योंकि हर बात को खेद के क्षेत्र में ले जाता है। प्रैक्टिकल बात का थोड़ा भी जितना भी हो सके उतना वचन गोचर बात होता है तो उसको भी उसी ढांचे में ले जाता है, उसी ढांचे में वो डाल देता है, कोई तकलीफ होती है। तो खुद जो ढांचे में वहां से वो निकल नहीं सकता इस ढांचे में से। नाम प्रत्यक्ष है नहीं, अत्यंत प्रत्यक्ष है, इसको सवारी बोल रहे जो सत्पुरुष न हो चुनो थे पर अत्यंत प्रत्यक्ष है पता नहीं करते थे।
लाल अक्षरों में अगला शास्त्र दीदा
लाल निर्णय थो कि वो भाव ત્યારથી લક્ષ રહી જાય છે ને, પ્રવૃત્તિ તો ગમે છે ત્યારે પણ નાયકના લક્ષે સાંભળવું, નાયકના લક્ષે ચિંતન કરવું, નાયકના લક્ષે કોઈ પણ ઉદયકારીમાં આ નાયકનું લક્ષ પછી જાતું નથી। જેમ જ્ઞાન દશામાં પરિણતિ થઈ ગઈ છે અહીંયા એક લક્ષ થઈ ગયું છે, પરિણામ પરિણામ અંગ જ છે, લક્ષ તો પણ જ્ઞાનનું પરિણામ અંગ છે।
સાવધાની કરી છે અને ક્યારે એક ક્ષણ માત્ર પણ દિવસ સ્વરૂપ ની સાવધાની કરી નથી। એ સાવધાની એકદમ ન છૂટે તો ઘણી વિચારણા માંગે છે, સંયોગ થવું છે એ સત્સંગના યોગ્ય જીવને સમજાય છે કે સ્વસંમુખ થવા યોગ્ય છે, પણ એની પર અને સંયોગની સાવધાની જ એને સ્વસંમુખતામાં રોકી રાખે છે અને સ્વસંમુખ થવા દેતી નથી, સાવધાની તો લાગે છે। સાવધાની બે
જગ્યાએ સંસારી પ્રાણી તો સ્વ તો ભૂલાવવા હૈ, ઇનકો તો સ્વ કૈસા હૈ કોણ હૈ કોઈ પતા નહીં, ઇનકે લીએ તો જો ભી ઉદયમાન પ્રસંગે હોય સર્વસ્વ હૈ। મિથ્યા દ્રષ્ટિ થી તો ઉદય ही सर्वस्व है, स्वयं सर्वस्व है, तो उसे ही इसका आत्मा है, उदय इसका आत्मा है, उदय को अपना आत्मा बना के सकता है।
इसी और सभी स्थापित कर दिए, सभी को वो स्थापित कर दिए, उसको करने से जनवरी वो स्थापित है, उसको पलट ले
तो सारा से सारा पलट है। तो इसकी तुच्छता है, पहले तो समझन के काल में उसकी तुच्छता है, तब तो हल्कापन है, पूरा का पूरा छोटा है, तब तो हल्कापन का है, तो तुच्छता है, उसमें कुछ नहीं है, उसका कुछ मूल्य नहीं है, या निर्वाह हो गया है, उसमें मेरा क्या है, कुछ है ही नहीं, फिर ऐसे होना, ऐसे समझदारी में हल्कापन तो न्याय सब न्याय इस तरह से ग्रहण करें।
भिन्नता भिन्नता समझे तो तुष्टा है कि नहीं रहे,
तुष्टा और भिन्नता दोनों समझने हैं, भिन्न भिन्न का भिन्न भिन्न का विकल्प चला करे, विचार चला करे, और महत्ता तो जाए नहीं, क्या हालत है भिन्नता नहीं है, जो महत्ता बना रखी दोनों काम किए ने, महत्ता भी की है और अभिन्नता भी की है, अभिन्नता और महत्ता दोनों की है, तो भिन्नता भी करनी है और महत्ता भी टालनी
है। निजत्व स्व को कहना चाहिए, हृदय में निजत्व जो है वो छूटना चाहिए। निजत्व बदला और धन्ना धन्यता तो सहज होती है।
महत्ता आदि है, बनाई रखी है और वो बनी ही रहे तो भिन्नता कैसे होगी? भिन्नता का विचार चलेगा लेकिन वो दुखा चलेगा। इसलिए कहते हैं कि मिथ्या दृष्टि के आत्मा संबंधित विचार हैं वो लुखे हैं, संचय है और लुखे हैं। तो स्थिर तत्व का विचार में भी इतनी गहराई और इतना भाव से बिगा हुआ परिणाम हुए, भावना भी तो है, भाव सत्य, तो इसलिए भाव सत्य तो कहा। तो ये दूसरी बात
है, ये मेरी कितनी है, मतलब हर पदार्थ में जो मूल्य हम कितनी है, मतलब उसका जो कीमत होती है वो कीमत
तो भाव देने पर उसमें तो सारा संसार की कीमत जाएगी। क्योंकि कर पदार्थ की महत्ता में संसार की भी बड़ाई है, सत्ता और प्रतिष्ठा कई प्रकार के जो स्टेटस है। और तो स्तर ही बदलता है, और कोई स्तर ही बदलता है। पूर्व भूमिका में उदाहरण पर करूँ आदर्श नंबर 109 बोल कि सिंह चारे को फरता होने जे मूंग न आवे, हथियार बंद पुलिस मार पिता ने पकड़वा मारवा फरता होने जे मूंग न आवे, तेम तत्व निर्णय न करे त्या सुधी एने सुखे थी ऊंघ न आवे। एक सूत्रानु मान लीधो छे कि आत्मा नो विकल्प सहित साधारण महिमा आवे तो महिमा न कहवाय, ये कई महिमा न कहवाय। अंदर थी रुचे तो वीर्य उछले, साधारण धारणा अने साधारण महिमा तो अनंती वार आव्या, पण खरेखर महात्मा अंदर थी आवी जोईए ए ज रही गयुं छे। पहला महात्मा आवे ने पछी महात्मनी उग्रता तथा एकाग्रता थाय, एकाग्रता महात्मा माथी आवे छे। तो सहज मात्र में काम, क्षण मात्र में काम बनता है। आगम और अध्यात्म का मेल बिठाना, आगम अध्यात्म का मेल नहीं बैठता तो परिणाम संतुलित नहीं रहता। पंडित लोग आगम में चले जाते तो अध्यात्म छोड़ जाता है, कहीं लोग अध्यात्म का व्यामो में चले जाते आगम छोड़ जाता है। पर्यानुयोग अर्थात आगम द्वारा जल गुण पर्याय की नए प्रमाण द्वारा करवामां आवे छे। ત્યાં વસ્તુ વ્યવસ્થાનું સમજવું થાય છે, વસ્તુ વ્યવસ્થા શું છે આગમનો વિષય છે। હવે એ અભ્યાસમાં, વસ્તુ વ્યવસ્થાના અભ્યાસમાં, આગમ અભ્યાસમાં અનાદિ ભેદવાસિક બુદ્ધિવાળો જીવ પ્રાય ભેદની પ્રધાનતામાં અટકે છે। નવ તત્વના જ્ઞાનમાં પણ નવના અલગ અલગ ભેદ શું છે એમ ભેદમાં રોકાવાનું થાય છે, પરંતુ પરમાર્થના ઉપદેશક મહાપુરુષોએ નવ તત્વમાં છુપાયેલી ચૈતન્ય જ્યોતિને જુદી પાડીને અનુભૂતિ કરવા ઉપદેશ્યું છે। નવતત્વનું જ્ઞાન નવના ભેદ સમજવા માટે છે એટલી મર્યાદા નથી, નવતત્વના જ્ઞાન નવના ભેદ સમજાય છે માટે પર્યાપ્ત છે એમ નથી। તો નવ તત્વમાં છુપાયેલી જે ચૈતન્ય જ્યોતિ એની અનુભૂતિ કેમ થાય એનું તાત્પર્ય છે. તેવી જ રીતે પર્યાય અને દ્રવ્યના વ્યક્ત અને અવ્યક્ત, તેવી જ રીતે પર્યાય અને દ્રવ્યના વ્યક્ત અને અવ્યક્ત, પર્યાય વ્યક્ત છે અને દ્રવ્ય અવ્યક્ત છે તેવો ભેદ, અર્થાત ગુપ્ત અને પ્રગટ, એ પણ અવસ્થાના ભેદો છે, એક સ્થિતિના ભેદો છે. એક દ્રવ્યનો અમુક સ્થિતિએ રહેવું, તે દ્રવ્ય પ્રગટ પર્યાય રહેવું, તે પણ એની જુદી અવસ્થા, તે અવસ્થાના ભેદો છે, સ્થિતિના ભેદો છે. ભેદ માત્ર વિકલ્પનું અથવા રાગનું કારણ છદ્મસ્થને થાય છે. તેથી તે બંને અવસ્થામાં ચૈતન્ય સ્વરૂપ તો જેવું ને તેવું છે તેવો શ્રદ્ધા ભાવ કર્તવ્ય છે. ગુપ્ત અને પ્રગટ અવસ્થા ભેદ છે, બંને અવસ્થામાં ચૈતન્ય તો જેવું ને તેવું છે, આત્મા તો જેવું ને તેવું છે. અનુભવ પ્રકાશમાં આ વિષય છે. શરૂઆતમાં છુદો પાડેલો જે વાક્ય છે ને, એમાં ગુપ્ત ની અવસ્થા તો અવસ્થા ભેદ, બંને અવસ્થામાં ચૈતન્ય તો જેવું નથી, એવો શ્રદ્ધાભાવ કર્તવ્ય છે. અર્થાત એક રૂપ એક રસ ચેતના સ્વરૂપ હું છું એનો અર્થ આ, એવો શ્રદ્ધાભાવ કર્તવ્ય છે. એટલે શું કે એક રૂપ એક રસ ચેતના સ્વરૂપ હું છું તેમ ચૈતન્ય સામાન્યમાં અસ્તિત્વનું ગ્રહણ થવું એ પ્રાપ્તિની વિધિનું સ્વરૂપ છે. ચૈતન્ય સામાન્ય તો ખરેખર દ્રવ પર્યાયની અપેક્ષા, ચૈતન્ય સામાન્યને તો ખરેખર દ્રવ પર્યાયની અપેક્ષા પણ નથી, તે પરમ નિરપેક્ષ નિશ્ચિત તત્વનું સ્વરૂપ છે. વસ્તુની સ્વરૂપ વ્યવસ્થા, વસ્તુ સ્વરૂપની વ્યવસ્થા સમજવાનો જ્યાં પ્રસંગ છે, તેમાંથી અધ્યાત્મમાં કેવી રીતે આવવું અને અધ્યાત્મમાં આવતા આગમથી જે વસ્તુ વ્યવસ્થા સમજાયેલી છે એ સમજણ જ્ઞાનનું સંતુલન કેવી રીતે રહેવું, આ વસ્તુ જળવાઈ રહીએ, સંતુલન રહે તો ક્યાંય બીજે અટકવાનું કારણ ન બને અથવા કોઈ વિપર્યાસ થવાનું કારણ ન બને, નહીતર ક્યાંય ને ક્યાંય વિપર્યાસ થઈ જાય. જો એકલા આગમ અભ્યાસમાં પ્રવીણતા કરે તો અનેક ભેદ અને વિકલ્પની અંદર બુદ્ધિ રોકાવું થાય, એ પણ એક વિપર્યાસ છે. અધ્યાત્મના જેટલા ભાવો વચનો છે એમાંથી અધ્યાત્મ તત્વની મુખ્યતા કરતા આગમની અનુસાર જે વસ્તુ વ્યવસ્થા છે એનો વિપર્યાસ ઉભો થાય તો એ અધ્યાત્મમાં વાસ્તવિક અધ્યાત્મ ઉભો નહીં થાય, કૃત્રિમ અધ્યાત્મ રહી જશે. એટલે આત્માનો જે આધાર લઈને જે અધ્યાત્મ ભાવ ઉત્પન્ન થવો જોઈએ એ નહીં થાય, એની અંદર કૃત્રિમ અધ્યાત્મ ભાવ રહેશે.
અસંતુલા તો જ્ઞાનીને થાય, અસંતુલા તો જ્ઞાનીને થાય ને, તો બાકી તો બધા સંસારની પ્રિપેરિસ્ટા છે
ના. એટલે તો શું છે કે જ્ઞાનીનું સ્વરૂપ સમજવું જોઈએ કે આ કેવી રીતે સંતુલન થાય છે, એને સમજવું જોઈએ તો પોતાની ભૂલ સમજાય. એને જ્ઞાનીનું સ્વરૂપ જ એટલા માટે સમજવામાં આવે છે કે પોતાની ભૂલને પોતે સમજી શકે. વાચક શબ્દ શાસ્ત્ર છે તે વચનરૂપ છે, એમાં વાચક શબ્દ છે તે દ્રવ્ય સ્વરૂપ છે. એટલે શાસ્ત્ર દ્રવ્ય સ્વરૂપ છે, વચન સ્વરૂપે છે, વાચક શબ્દ રૂપે છે. તે શબ્દનો વાચ્યભૂત સ્વભાવ ભાવને ભાવવો, તે શબ્દનો વાચ્યભૂત જે સ્વભાવ ભાવ તેને ભાવવો, ભાવવો એટલે તેમાં હુંપણું આવતા રસ આવે. મમત્વ સિવાય ક્યાંય રસ નથી, જીવને મમત્વ સિવાય ક્યાંય રસ નથી. તો એ જે વાચ્યભૂત સ્વભાવ ભાવ છે એ હું પણ જો એ વાચ્યભૂત સ્વભાવ ભાવ લક્ષમાં આવે છે તો એ રીતે એની અંદર રસ આવે છે, એને ભાવવાનું થાય છે. અથવા ભાવનાનો મુખ્ય વિષય છે અને રૂચવાનો મુખ્ય વિષય છે. રૂચે છે
એટલે ભાવે છે,
એટલે ભાવે છે. રૂચિનો વિષય થાય છે, ભાવે છે. એટલે સ્વભાવ ભાવ દ્રવસ્તુત દ્વારા દ્રવસ્તુત નું જે વાચ્ય છે, વાચક નું જે વાચ્ય છે એ પોતે છે, પોતાનું સ્વરૂપ છે. એ રૂચે લક્ષમાં આવે, જ્ઞાનમાં આવે, એ રૂચે ત્યારે એને ભાવવાનું થાય છે. એને ભાવવાનું થાય છે તે ભાવસ્તુત છે. અને એ જ સ્વરૂપમાં, એને જ સ્વરૂપનું, સ્વરૂપના અનુભવકરણ રૂપ ભાવસૂત કહ્યું છે. એને સ્વરૂપના અનુભવકરણ રૂપ ભાવસૂત કહેવામાં આવ્યું છે. કે નિજ પરમાત્મા ઉપાદેય છે, પોતાનું નિજ પરમાત્મા છે, ઉપાદેય છે. આવું એક દ્રઢ સ્વરૂપનું વચન છે. નિજ પરમાત્મા, નિજ સ્વરૂપ ઉપાદેય છે. તે દ્રઢ સ્વરૂપનું વાચ્ય અર્થાત તેનો ભાવ, તે ભાવસ્વરૂપ રસ છે. પોતાનું નિજ પરમાત્માનું ઉપાદેય પણ થયું, એવું જે વાચક છે એનું વાચ્યરૂપ ભાવ જે ઉત્પન્ન થયો તે ભાવસ્વરૂપ રસ, ભાવસ્વરૂપ રસ, ભાવસ્વરૂપ એક રસ છે કે જે રસને ભાવથી પીવામાં આવે છે અને તેને પિતા સ્વરૂપ સમાધિ છે. એ સ્વરૂપ સમાધિ થી અમર પદ થાય છે. પછી મહિમાનો વિષય છે, ટૂંકું છે આની અંદર. આની અંદર બહુ લાંબુ લાંબુ લોજિક કે એવું કઈ નથી. સમજણ ની અંદર ગમે એટલું લાંબુ લોજિક આવે, પણ જો આ વિષય નો અંગીકાર કરવા પણ છે, વિષય નું આરાધન પણ છે, તો એકદમ શોર્ટ ફોર્મ છે, બહુ શોર્ટ ફોર્મ છે. કેમ કા તો નિર્વિકલ્પ તત્વ છે અને નિર્વિકલ્પ ભાવ છે, તો એમાં શું લાંબુ લાંબુ એટલે એનો એનો ફોર્મ બહુ શોર્ટ ફોર્મ છે. પરમાત્મા ઉપાધિ છે એનું વાચ્ય એટલા વિકલ્પ વાળું લાંબુ નથી, જેટલા જેટલું વિકલ્પમાં એને સમજાય છે એટલું લાંબુ નથી વાચ્ય. પરમાત્મા ઉપાદે છે એટલો જ વિકલ્પ ચાલ્યો, એટલું લાંબુ એનું વાચ્ય નથી. કેમ કે પોતે
અંધો પ્રકાશ તો એ રસ્તા
હે કે રસ્તા ઘૂંટણ જ્ઞાન છે એ સ્વરૂપે કરીને પ્રત્યક્ષ, જ્ઞાન છે એ સ્વરૂપે કરીને પ્રત્યક્ષ. અને જ્ઞાનનો જે જ્ઞાન રસ છે એ પ્રત્યક્ષતાને વશ છે. તો જે જીવ પોતાના જ્ઞાનના પોતાની પ્રત્યક્ષતાના રસને લીધે છે કે પોતાના સ્વભાવ ભાવનો આવિર્ભાવ કરે છે, આ સાક્ષાત પ્રયોગનું સ્વરૂપ છે. પ્રયોગનું સ્વરૂપ શું? કે જ્ઞાનમાં પોતાના જ્ઞાનની પ્રત્યક્ષતાના રસને ભાવમાં વેદવો, ભાવવો, વેદવો, એ જ સ્વભાવનો આવિર્ભાવ કરવાનો પ્રયોગ છે. અનુભવ પ્રકાશમાં આ વિષય જે કઈ સેન્ટરમાં જે વિષય છે આ છે, કેન્દ્રિત કરવા જેવો વિષય છે આખા અનુભવ પ્રકાશમાં. સિદ્ધાનંદ ના દ્રવગુણ પર્યાય નો વિચાર ન્યારા જાણે દર્શન જ્ઞાન ની વાનગી ને પીછાણી ચેતન માં મગ્ન થા. જેમ જેમ ઉપયોગ સ્વરૂપ લક્ષણ ને લક્ષી રસાસ્વાદ પીએ તેમ તેમ વિચારમાં એટલે જ્ઞાનમાં સાર પદ ને પામી સમાધિ લાગી.
અનુભવ કર્મ વાલી
સુખ મે આત્મા આયા મેને એસે સુખ મે આત્મા તું આત્મા હૈ મેં આત્મા હું તો મેં હું ઇસમે તો મેં કા અનુભવ હોના ચાહીએ. મેં કોઈ અન્ય ચીજ થોડી હૈ. મેં જ્ઞાન સ્વરૂપ હું. મેં આત્મા કેસા હું? આત્મા કેસા હું? જ્ઞાન સ્વરૂપ હું. મેં જ્ઞાન સ્વરૂપ હું તો મેં કા તો મેં અનુભવ હોના ચાહીએ. તો અનુભવ કરણ એક અનુભવ કા એક પ્રયાસ હૈ. કર્મ મેને કરને કા પ્રયાસ થોડા ગૂઢ તો હૈ. થોડા ગૂઢ તો હૈ, ગહેરા તો હૈ. तो हो ही जा रहा है. जीव कब बिना अनुभव का है बताए? किसको कुछ जीव को कुछ अनुभव ही नहीं होता है. ऐसा अनुभव शून्य कब है जीव? है? कभी कभी असल जीव है तो कभी अनुभव शून्य है क्या? अनुभव क्या अनुभव करता है वो बात को छोड़ना है, लेकिन अनुभव शून्य तो नहीं है.
नहीं
तो ये जो अनुभव अनुभव अनुभूति स्वरूप ही आत्मा है, उस पर क्या है कि अपना लक्ष्य नहीं है. तो लक्ष्य दूसरी चीज पर होने से इसका अनुभव होता है, इसका अनुभव होता है, ठंड का होता है, गर्म का होता है, इसका खाने का होता है, पीने का होता है. ये सब बात रही. मतलब तो अनुभव के विषय पर लक्ष्य है, अनुभव पर लक्ष्य नहीं है. अनुभव पर लक्ष्य ज्ञान का आना ही अनुभव करण है, क्योंकि स्वयं अनुभूति स्वरूप का है. अनुभव करना तो उसका स्वरूप ही है, स्वरूप से ही वो अनुभव स्वरूप है. तो उस पर लक्ष्य आना ही वो अनुभव करण है. ये अनुभव करण है. तो ये बात समझ में आते ही इसके प्रैक्टिकल साइड में जाना वही अनुभव करण है. समझना वो तो एक निर्णय करने का स्टेज है, पर निर्णय होने के बाद उसी परिस्थिति में एंटर होना, दाखिल होना, ये अनुभव करना.
अवलोकन है. अनुभव करने में क्या फर्क हो गया?
अवलोकन है वो क्या है कि वो तो वही इसकी विधि है, पद्धति है. वैसा सीधे वो गुड़ से पकड़ने में नहीं आता है. अनुभव को इनका इसे सीधा पकड़ने में नहीं आता है. तो क्या कहते हैं उसको? तो तुम उसको ऑब्जर्व करो, तुम्हारे में क्या क्या होता है. अनुभव होता है किस किस चीज का होता है. तो अनुभव और अनुभव का विषय जो चीज, उसको भिन्न अवलोकन करो. तो अवलोकन में क्या होता है कि अनुभव का ही अवलोकन करके फिर अनुभूति होगी.
मैडम तो कहेगा कि लक्ष्य से यह सब सेग्रीगेट कर.
हाँ हाँ,
अलग
होना.
अनुभव एक तो अपने आप को आइडेंटिफाई करना ही
है, तो अवलोकन से ही होगा. तो अब तो कोई उपाय नहीं, इसका एकमात्र उपाय है.
तो दोनों में एक दूसरे का रूप मिला हुआ है, अनुभव करण और अवलोकन.
हाँ,
मिक्स है ये सब भाव में, अनुभव तो हो ही रहा है विषय, वास्तव में ज्ञान का ही अनुभव हो रहा है, अनुभव भी हो रहा है, ज्ञान का ही अनुभव
हो रहा है।
वो अवलोकन से नहीं हो रहा है, अवलोकन
अवलोकन नहीं है तो पता नहीं चलता है,
पता नहीं चलता,
तो अवलोकन से अनुभवकरण हो जाएगा, ये अवलोकन ही अनुभवकरण की पद्धति,
अनुभवकरण मतलब जो अनुभव में हो रहा है ऋषि का अनुभव करना अनुभवकरण,
जिसकी भाषा जो है भावस्रूप से वो बात लिया, द्रव स्रूप से भावस्रूप, भावस्रूप का अनुभव करना ऐसा लिया, तो आत्मा को समझने का जो साहित्य है वो तो द्रव स्रूप है, तो द्रव स्रूप में भी अटकने का नहीं है, कहाँ जाना है, द्रव स्रूप में एंटर हुआ इसको कहाँ कैसे जाना है, ये माइंड दे दिया। द्रव स्रूप के दौरान भाव स्रूप में आओ और भाव स्रूप के दौरान अनुभव करण हो में आ जाओ, ऐसा बात नहीं है। जैसे सीढ़ी पर पैर रखा जो ऊपर आ रहा है तो उठा लो पैर को, सीखनी बात है ऊपर आ रहा है उठा लो पैर, सीढ़ी पर सुख उठा लो जब तो ऊपर आओगे, तो द्रव स्रूप में उपयोग रखा तो उठा लो वहां से देखो भाव सुख मिलेगा, अनुभिज्ञ है इसलिए द्रव स्रूप का माध्यम लिया है, लिखने अनुभव जिसको हुआ कही है बात को आउट की है, बात को लिखी है बोली है, तो यही प्रस्तुत है, तो साकर शब्द में साकर थोड़ी है क्या, मिठास शब्द में थोड़ी है क्या, आत्मा सुना जिसने आत्मा सुना उसमें वो विषय जचा तो नहीं जचा, अंदर पूछता है तो वो सुनते ही इसको भावता है, तो कहां तक भावता है कि जो जो उसको उसके लक्ष्य में चीज आती है वो तो खुद ही स्वयं है, तो उसको अनुभव कर ले भावश्रुता यथार्थता है, वो भावश्रुत की यथार्थता तो है इसी तरह की, वरना भावश्रुत का क्या मतलब है, क्या प्रयोजन है, क्या स्थान है इसका। एक श्रीमद जी आत्मसिद्धि में बात लिखी है कि जहाँ प्रगटे सुविचारणा क्या प्रगटे निर्नाश, सुविचारणा से आत्मज्ञान में प्री स्टेज है, बातें निश्चित होगी, यही स्वरूप की प्राप्ति निर्ज्ञान में प्राप्ति स्वरूप की प्राप्ति देने के लिए ये पहलानी जो विचारणा है के विचार दशा स्वरूप प्राप्ति में अनुरूप हो अनुकूल हो तो सुविचार फल में फलश्रुति निर्ज्ञान में आत्मज्ञान में आवे, शास्त्र ज्ञान नवीनलक्षी थाय से अंतर्लक्षी थाय से, जो शास्त्र नो विषय आत्मा छे एनो ए शास्त्र नो अभ्यास अंतर्लक्षी थवा योग्य, आत्मलक्षी अभ्यास थवा योग्य छे, आत्म स्वभाव ने ओळखण करवा माटे आत्म स्वभाव ने અનુભવ કરવાની જે પદ્ધતિ છે એ વિષયની અંદર એ વિષયમાં પ્રવેશવાની જે નિર્મળતા છે
એ નિર્મળતા પ્રતિબંધક કારણ ત્યાં ખરા છે. એમાં શું કહે છે, જે અનુભવનો વિષય જે ભૂત છે, અનુભવનો વિષય જે લક્ષ ઉપર આવતો નથી, જ્ઞાન જે પ્રવેશતું નથી, આ કેવી રીતે અનુભવ થાય? એનું શું કારણ છે કે જ્ઞાન પ્લસ જે હૃદયમાં હોવું જોઈએ એ હજુ નિર્મળ નથી. તો નિર્મળ એટલે એનું શું કારણ? નવીનતા છે ત્યાં જ્ઞાન જે વસ્તુ પણ વસ્તુ કેમ રહ્યો તો કે જાગૃત નથી રીતે એવી કોઈ વિચાર દશા નથી. વિચાર દશામાં પણ જાગૃતિ તો જે નદીના નદી ગુણ થયેલ છે એ તીરીઓ ચાલે છે. કશું એ તીરી જ જે નદીમાં આવીને અનુભવ દઈએ એ વિધિનો બુદ્ધિમાન જીવનો પ્રવેશ ન થાય. પર્ટિક્યુલર ટાઈપની એની અંદર ક્ષતિ છે એ સૂચિત થાય છે. સુધાર તો છે સમજવાની બુદ્ધિ, પ્રયોજન પોતાના પ્રયોજનને સમજવાની બુદ્ધિ ખૂબ બુદ્ધિમાન ની હતી. સામને નુકસાન કરે છે, અમને લાભ કરે છે, ખેડૂતને વ્યવહાર વધુ કરે છે, બુદ્ધિ કામ કરે છે. આ વિષયની અંદર નથી કામ કરતો, કેમ કે એ પર્ટિક્યુલર ટાઈપની ક્ષતિ છે કે જે તેવી ઇંચનું નથી ને આને છે. એ છે જ્ઞાનની મલિનતા. સુવિચારણા સુનિધિઓ કોને કહી શકે? જે સુવિચારણાથી આત્મજ્ઞાન શક્ય છે, નિર્જ્ઞાન શક્ય છે, એ આ સુવિચારણા છે. સામતન્ય સ્થાન થાય છે. એક બાજુથી ઉદયના પ્રસંગોના ઉપર રસનો કાપ પડે છે, તો બીજી બાજુથી જે આત્માની રૂચિ છે, જે શ્રવણ થયું, વાંચન થયું, એવું જે આત્મા સંબંધીની જે બાહ્ય જ્ઞાનની જે પ્રક્રિયા છે એમાં એક આત્મરસ ઉપજવાનો એક પ્રકાર ઉત્પન્ન થાય છે. પરરસ અને આત્મરસ વિરુદ્ધ છે. જો અહીંયા પરરસ ઘટે છે તો આત્મરસને અવકાશ થાય છે, જો આત્મરસને અવકાશ વધે છે તો પરરસ તૂટતો જાય છે. શું કહીએ, માથું દુખે છે તો નિંદ આવતી નથી, અને નિંદ આવતી નથી તો માથું વાર વધારે દુખે છે. શું કરવું કે બે મત તો એક સાથે જ નથી, પહેલું આ મત અને પછી આ મત એ તો તમામ માત્ર કારણ છે. એવું હા, એક જ સાયમલ્ટેનિયસ છે, એક સાથે જ બે પર્સન કામ ચાલુ થઈ જાય છે. એટલે કોઈ પણ ઉદયમાં તીવ્ર રસ થાય ત્યારે આત્માને મોટી નુકસાન છે. એવી એક ઊંડી સમજણ, ઉગ્રતાવાળી જે સમજ છે એ કદાચ તીવ્ર રસ થશે તો પણ ત્યાં એક શોધ પામશે, હિચકિચાટ ઉભો થઈ જશે, નહીતર ધસી જાય છે વગર અટકાયત છે, એનો એક શોધ થઈ જશે. ત્યારે આત્મા મોટું નુકસાન છે, આત્માનું મોટું નુકસાન છે, આત્માનું મોટું નુકસાન છે. પાત્રતાના લક્ષણનું આ એક લક્ષણ જ્ઞાનીએ પ્રસિદ્ધ કર્યું કે કોઈ પણ ઉદયમાં તીવ્ર રસ થતા જ્યાં વીર્ય ક્ષોભ પામી જાય અથવા
તો નુકસાન નો ગભરાટ ઉત્પન્ન થાય, નુકસાન થાય ત્યારે જીવને ગભરાટ થાય છે, તો નુકસાન નો ગભરાટ ઉત્પન્ન થાય તો શું કઈક પાત્રતા છે, કોઈ એમ છે ત્યાં પાત્રતા છે, ગભરાટ આવે છે અંદર. આત્માને મોટું નુકસાન છે તો સુધતા નુકસાન માં ચાલુ જાઓ તીવ્ર રક્ષણ વાતાવરણ. એટલો બધો સભ્યતામાં જીવને પ્રવર્તે છે કે દિશા બદલવાનો અવકાશ ઉત્પન્ન થાય. મુખ્ય વાત દિશા બદલવાની છે, જે આની અંદર ટર્નિંગ પોઈન્ટ જેને કહેવાય છે એ દિશા બદલવાની. બાકી તો ધાર્મિક ક્રિયાઓની અંદર તો અનેક પ્રકારે ક્રિયાઓ થાય છે, જપ તપ થી માંડી શાસ્ત્ર સ્વાધ્યાય થી માંડી વૈરાગાથી આદિ થી માંડી અનેક પ્રકારે ક્રિયાઓ લોકો નિરસન થાય છે. વૈરાગ્ય ઉપેક્ષા નિરસતા એવી બધું વિષયોની વ્યવસ્થા બધું થાય છે, પણ ટર્નિંગ પોઈન્ટ તો દિશા બદલવી એ છે. જીવને દિશા બદલવી કઈ રીતે એ વિષય ઉપર આવતો વેપારમાં જે દરેક સ્ટેજે નફાને સાથે અનુસંધાન કરી લેવાય છે, માલ ખરીદો કે માલ વેચો બે પરસ્પર વિરુદ્ધ ક્રિયા હોવા છતાં નફાને સાથે સુસંગતતા મેળવી લેવાની કરીને જ એ ક્રિયાઓ થાય છે. એ બધાની અંદર છે આત્મલક્ષ છે, આત્માર્થપણું છે, એની કેટલું સાનુકૂળ છે, મારું કાર્ય આત્માર્થ ને કેટલું સાનુકૂળ છે, કોઈ પણ કાર્ય એની સાથેનો જે લક્ષ છે એ જે જાગૃતિ છે એ અંતરલક્ષી પ્રવૃત્તિ, અંતરલક્ષી વિચારણા, અંતર્વલણ, એ આખી દિશાને દિશા બદલવાનો એ ટર્નિંગ પોઈન્ટ છે. એવી અંતરલક્ષી વિચારણાની અંતર શોધ એના નિષ્ફળ જવાનો ખૂબ અવકાશ મળે છે. પછી ત્યાં વિચારણાની અંદર સૂક્ષ્મતા સ્વરૂપની તીક્ષ્ણતા એ બધો વિષય અપ છે. એક તો ચોકડી શું મારવા જેવી છે ઉદય ઉપર કે આખા સંસાર ઉપર, કે આ બધું હું અનંત વાર કરી શીખ્યો, આનાથી પણ વધારે હું અનંત વાર કરી શીખ્યો, તો શું મને અત્યારે કામમાં આવે છે? અત્યારે જે હું કઈ કરું છું એનાથી ઘણું ઘણું હું અનંત વાર કરી શીખ્યો, સંયોગો સુધારવા માટે, સંયોગો વધારવા માટે, અને જે મળ્યું છે એથી ઘણું અનંત વાર મળ્યું છે. અત્યારે શું કામમાં આવે છે કે જેમ અત્યારે એને એ બધું કર્યાની નિષ્ફળતા સિવાય કઈ અનુભવ થતો નથી, એ બધા પરિશ્રમની નિષ્ફળતા સિવાય શું અત્યારે અનુભવ થઈ ગયો? તો અત્યારે જે કરું છું એ પણ નિષ્ફળ જ છે ને? અને જે નિષ્ફળ છે એમાં કેટલો રસ રેડવો? પોતાની શક્તિ ન હોઈને ચાલ્યો જાય જુદી વાત છે, પણ એમાં અભિપ્રાય તો છૂટી જ જાય કદાચ. જે નિષ્ફળ છે એવા કેટલો રસ રેડવો, એની પાછળ કેટલું જાવું અને એની પાછળ જઈને કેટલું નુકસાન ભોળવું, આ તો ત્રિયાસી મુદ્દા જેવું છે, ગણિતનો વિષય. જોરથી પ્રવેશ કરવો પડે પહેલી વસ્તુ, એ તો જેમ થવું એમ થાય. એક વાર સૌથી જાવ તો ખરે સૌથી જાવ શું અત્યારે તો આ જ કરવું છે. પછી ઘણી હરાશ આવી જાય છે, નહીં તો આ રસ ચડવો કઠણ છે. પેલો રસ એટલો ચડી ગયો હોય તો આ રસ ચડવો કઠણ છે. તપસ્વીને એ પર દિશામાં આત્માને છોડીને કોઈ પણ વિષયના દિશા તો પરની છે, જેટલો ઊંડો ગયો ને જેટલો આગો ગયો એટલો એ દૂર ગયો, એને નજીક આવવું મુશ્કેલ પડે. અવલોકનમાં અનુભવને તપાસવો છે ને, એટલે એ અનુભવ કરવાની જે અધર્નિંગ જેવું છે, આમ તો અધરગઢ જેવું છે. ખરેખર જે સાંભળ્યું છે આ તો ભાવનો તો વિષય છે, ભાવોનો જે વર્તતા ભાવોનો અનુભવ કયા પ્રકારે થાય છે એનું જે અવલોકન કરું એ આખી અવલોકન પદ્ધતિ છે. અનુભવને તપાસવો, અવલોકન અનુભવને અવલોકવો, ભાવોના અનુભવને અવલોકવો, તપાસવો એ અનુભવ કરણ છે. સ્વપદની ભૂલ થઈ છે, સ્વપદની ભૂલ થઈ છે. ભેદ જ્ઞાન થી અમૃત સ્પીએ તો અનંત ગુણધામ અભિરામ આત્મા રામની અનંત શક્તિ નું અનંત મહિમા પ્રગટ કરે તો આ સર્વ કથન નું મૂળ છે. સર્વકથન નું મૂળ લઈ લીધો, પર પરિણામ ને દુઃખધામ જાણી, કરની માન્યતા મટાડી, સ્વરસ નું સેવન કરવું, જે પરભાવ ને મનોહર જાણીને મોહ કરે છે તે પોતાના આત્માને જૂઠી અવિદ્યા અવિદ્યાના વિનોદ વડે ઠગે છે. જે પરભાવમાં રસ આવે છે એ અવિદ્યાનો વિનોદ છે, જૂઠી અવિદ્યાનો વિનોદ છે, એમાં આત્મા પોતાનો ઠગાય છે. સકલ જગત ચરિત્ર જૂઠું જ બન્યું છે તે મોહથી જાણતો નથી. જો સ્વરસ સેવન કરે તો પરપ્રીતિની રીતિ રંજ પણ ન ધારે, અને અનંત મહિમા ભંડાર ને જ્ઞાન ચેતનામાં પોતા પણ અનુભવે. જે જે ઉપયોગ ઉઠે છે તે હું તે હું છું એવું નિશ્ચય ભાવનામાં કરે તો તે કરે ને કરે જ. આ બાકી જે જે ઉપયોગ ઉઠે છે તે હું છું આમ જ્ઞાન થી પકડાવે છે. નિશ્ચય તે હું છું એવો નિશ્ચય ભાવનામાં કરે, એ ભાવના સહિત એવો નિશ્ચય કરે હું પણ તે તરે ને તરે છે. બહુ સંક્ષિપ્તમાં પણ એમને ઘણી વાતો લખી છે. ચેતના પરિણામ ચેતન દ્રવ્યમાં લીન થતા જ્ઞાન જ્યોતિનો અચળ પ્રતિદ્યોગ થાય છે. હવે લખે છે કે એક દેશ ઉપયોગ શુદ્ધ કરે સ્વરૂપ શક્તિને જ્ઞાન દ્વારમાં જાણન લક્ષણ વડે જાણે, થોડેક જ્ઞાનની નિર્મળતા કરે છે. એ જ્ઞાન અત્યાર સુધી તીવ્ર પરરસમાં થઈ રહ્યું છે એનાથી તો તને આ જ્ઞાન શક્તિ નહીં પકડાય, પણ જરા રસ થી છૂટીને પર રસ થી છૂટીને સ્વરસમાં થોડો આવીને ભૂમિકાનું નિર્મળ નિર્મળતા પણ થાય, જ્ઞાનનું ભૂમિકાનું નિર્મળ પણ આવે. તો સ્વરૂપ શક્તિને જ્ઞાન દ્વારમાં જાણન લક્ષણ વડે જાણે, જ્ઞાન દ્વારમાં જાણન લક્ષણ વડે સ્વરૂપ શક્તિને જાણી લે. અમારી શક્તિ શક્તિરૂપ સ્વરૂપ કેવું છે, બસ આટલું કાર્ય થાય.
પોતાનું લક્ષ લક્ષણ પ્રકાશ શ્રોતામાં ભાષે ત્યારે સહજ ધારાવા એ નિજ શક્તિ વ્યક્ત પ્રવેશ કરતા કરતા સંપૂર્ણ વ્યક્તતા કરે ત્યારે યથાવત જીવ તત્વ છે તેવું પ્રત્યક્ષ જાણે. કોઈ ભગલ વિદ્યા વડે કાંકરા ને નીલ હીરા મોતી દેખાડે છે. ભગલ વિદ્યા એટલે નજરબંધી. કાંકરા હોય તો કજો હીરા છે તો હા બરાબર, હીરા નીલ છે નીલ, નીલમ છે તો કહા ને એને પદાર્થ ને, મોતી છે તો કહા બરાબર છે. સાવરણી ના તૃણ ને સર્પ કરીને દેખાડે છે. ત્યાં વસ્તુ લોકોને સાચી દેખાય છે પણ તે સાચી નથી, તેમ પરમા નિજપણું માની પોતામાં સુખ કલ્પે તે સર્વથા જૂઠ છે. સુખ નો પ્રકાશ પરમ અખંડ ચેતના વિલાસ. પરમા નિજપણું માની પરમા નિજપણું મમત્વ થાય એને સુખ કલ્પે છે. મહત્વ ની મીઠાશ કરે છે. સર્વથા દુઃખ છે એમ કે છે, એ જ દુઃખ છે એને, એ જ એનું દુઃખ છે. એટલું બધું સર્વથા દુઃખ છે કે દુઃખ ને સુખ માનીને પોતે એનું ગૌરવ અનુભવ કરે છે. અમારે લાગણી બહુ, અમને બહુ લાગણી, અમારા કુટુંબ પ્રત્યે અમને બહુ લાગણી. અરે પણ શું છે તને તો કઈ ગયું. ખાસ કરીને લાગણી ની અંદર લોકો બહુ તણાય છે, જીવો લાગણીમાં એવા તણાય છે ડૂબી જાય. એટલે બહુ અટેચમેન્ટ એ મારા દીકરા પરિવાર શ્રીમતી કા પત્ર બહુ અચ્છા પ્રવૃત્તિ કા લોગ કુછ લેને કે લીએ પ્રવૃત્તિ કરતે હૈ લગતા હૈ કે હમ કુછ લેને કે લીએ કર્મ હૈ ચલતા નહીં દે દો પેડ બાર આયા હૈ દે દો ઉસકો ચુકા દો ઉસકે રકમ ઉસકો ચુકા દો બસ યહી હૈ હાલત ઇસસે જ્યાદા રસ નહીં હૈ
સૌ કી ભગવાન ઇતની આવે કે મેં પરમાત્મા કો પરમાત્મા કી અપેક્ષા કરકે જડ સંયોગો કી અપેક્ષા કરતા હતા. ઇસ વાત કી જબ જાગૃતિ રહેતી હૈ કે નિજ પરમાત્મા કી અપેક્ષા કરકે ઇનકી અપેક્ષા કરના પરમાણુ કી જડ કી વાત કહાં તક ઉચિત હૈ. તો થોડા ફરક પડ સકતા હૈ કરતાથી ને સાક્ષી ભાવે પ્રવર્તે છે તેની બીજા હું કરતા તરીકે માને અને લાભ નુકસાન નું કારણ એવા પુરુષે સાક્ષી ભાવે રહેવું, પોતાને અંતરંગમાં સાક્ષી ભાવે રહેવું અને બીજાને કરતા તરીકે ભાષમાન કરવું આ બે ભારી તરવાર ચાલવાના અંદર છે. અને અમને તો એવો ઉદય વર્તે છે, તીવ્ર ઉદય વર્તે છે. ચોવીસ
जानते आत्मा से। સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે ज्ञान का ही अनुभव हो रहा है लेकिन स्वयं रूप से नहीं। अंतर जो है ये इतना ही तोड़ने का है, तोड़ने का जो अंतर है उतना ही है। स्वप्न अनुभव की ज्ञान पे आत्मा आवा ज्ञान ना स्वसंवेदन में कड़ा से मोक्ष में कड़ा से આત્મા ના અનુભવની આ કળા તિરસ્થાતી કળા છે, તેનો વારંવાર અભ્યાસ કરવા જેવો છે। દુઃખથી છૂટવું હોય અને સુખ થવું હોય તો પ્રભાવો તે ભિન્ન આત્માને જાણીને તેનો અભ્યાસ કરવા જોઈએ છે। નવો પ્રકાશ કરી નિકટતમ પરિચય હોના એકદમ નિકટતમ પરિચય મને છે। આત્મભાવ ક્યા હૈ વો ફેંચ નામ મેં આતા હૈ ઉસકા રસ પાતા હૈ
એક નિકટતા પરિચય
નિકટતા અંતરપુર કે તો શત્રુ કે કામો કા ભી કરતે હૈ તો ઐસા કોઈ દિન નહીં ગુજરતા વહાં કે સંસ્કૃતિ આના આતી એ સબ ભાવો કે નિકટતા હૈ ભાવના તો સન્માર્ગ નું બીજ છે, સમ્યક માર્ગ નું બીજ છે। સમજ નહીં હોય એટલે કમ્પેરેટિવ નોલેજ સુખ સ્વરૂપ પર નહીં હોય। સુખ સ્વરૂપ આત્મા ક્યાં હોય એસા કમ્પેરિઝન કે સાથ બુક નહીં હોય, સુખ દુઃખ તો હોય કઈ એસા લગતા એસા હલવા પર હલવા પર નહીં જતા હોય એસા લગતા એ મને તો નહીં ચાહીએ એસા તો દુઃખ ही દુઃખ હોય ગમશે ત્યાં તમે ગમે તેવું છે તો આશ્વાસન બહુ મુખ્ય આશ્વાસન અવ્યક્ત રૂપે પણ દુઃખ લાગ્યું હોય ક્યાંય ગમતો ન હોય ક્યાંય ગમતો ન હોય આંતરિક પરિસ્થિતિ કોઈ એસે પેદા હોય તો વિકલ્પ વિકલ્પ થયેલા દુઃખી વાત વિકલ્પવાળી પરિસ્થિતિ વિકલ્પમય પરિસ્થિતિ વિકલ્પની પરિસ્થિતિ કડેલા દૂધમાં મેળવણ કરી જાય કડેલું દૂધ થાય છે પેલા કડેલા હોય કડેલા
કહેવાય કે
દહીં બનતા હોય બિના પાણી કા ગરમ ગરમ કરતો પાણી તો ઉડાવ્યા જમતા હૈયારી માર્ગદર્શન મિલા કોઈ જ્ઞાની ગુરુ नजदीक आ गया है तो कई प्रकार की परिस्थितियां भीतर से बदलते हैं। ये तो हो ही है, ऐसी परिस्थिति सबों को नहीं आती है व्यक्त रूप वाले, ये तो सबको आती है।
कैसे गुजर रही
में दुख लगे
गैस प्रवृत्ति को जो गुजर रूप लगता है जो
लगे तो गैस प्रण को तो ज्ञानी के उसमें तो गुजर रूप लगे ही लगे तो ज्ञान प्रणति है, वो तो ज्ञान दशा है, उसमें तो बोझा रूप लगे ही लगे। तो वेद ज्ञान तो इसके पहले वाली स्थिति
है, क्या नहीं गमतो यानी मतलब उसके जो पहले का जो ऐसा तो वो अब तो सिमर जी का जो पत्र के बारे में पूछा था मुझवण, तो वो मुझवण वाली भूमिका है
वाली भूमिका तो परीक्षा वाली भूमिका है, दर्शन परीक्षा की भूमिका में मुझे होता है। स्वभाव को अच्छा नहीं लगता, रास्ता तो मिलता नहीं, अच्छी मुंझवान हो जाती है। मैंने जो सुख का स्थान है संसारी जीव के लिए ऐसे प्रसंगों में उसको बड़ा सुख से तो उलझन सा परिस्थिति पैदा हो जाती है। एक पात्रता का लक्षण है, ऐसा बनता है पात्रता होने बहुत से लक्षण है, इसमें ये भी एक लक्षण है। खुद से तो मारे जोइए से तो कहीं नहीं है, मारे जो जोइए से कहीं नहीं बल्कि ये कहीं नहीं है। संतुष्ट थोड़ा नहीं अनंत अनंत काल परिवर्तित हो अपना अस्तित्व कल मौजूद नहीं था, क्योंकि घर से समझो यहां से सुबह लक्ष्य जीत था, सौ लक्ष्य में था,
सौ लक्ष्य है
अपन बाबू जो सौ गुण दूर है, सब लक्ष्य तो वन द्वारा पुरुष के साथ है, अनेक कीर्तन करने के साथ है, वैसा परिणाम करेंगे वैसा फल पाएंगे, ये इसका विज्ञान है। उसमें दूसरा तो कुछ होने वाला है, पुरुष अनंत बार मिले हैं, तीर्थंकर अनंत बार मिले हैं, फिर परिणाम तो संयोग का फल मिला मिलता है, परिणाम का फल का फल क्या
देखिएगा। नवे वेदन है पोतानो, ए वेदन नो त्याग थवो असंभवित है, सप्ताह पर नहीं छता तो वेदन केम वेड़ात नहीं, वेदन केम अनुभवात नहीं, पर प्रवेश रूप एक भाव है। पर प्रवेश रूप भाव एटले लीधो कि जाने के ज्ञान पर ने जाणता पर में प्रवेश कर लिए से प्रैक्टिकली एवं अनुभव करे ज्ञान एक्चुअली तो वेदन अपेक्षा एम लेव जी कि पर वेदन रूप भाव तो पर ने तो वेदी शकात नहीं, पर में प्रवेश ही कर सकात नहीं, એવો એક જુઠ્ઠો મીઠા ભાવ પ્રવર્તન પ્રવર્તમાન થાય છે કે જે સ્વસંવેદનને
વેદન લેવામાં તકલીફરૂપ થાય છે. અહીંયા અહીંથી વાત ઊંટી ઉલટાવીને વાત લીધી છે કે જયારે પર પ્રવેશ નો અભાવ થયો ત્યારે સ્વસંગ વેદનરૂપ વિજ્ઞાન થાય. વેદજ્ઞાન ની પ્રેક્ટિસમાં ભિન્ન પડવામાં પર પ્રવેશ છોડાવો છે, પર પ્રવેશ છોડાવો છે. ભિન્ન છો એવો વિકલ્પ માત્ર નહી, ભિન્ન છો એવો વિકલ્પ માત્ર એ વેદજ્ઞાન છે. એનાથી શૂન્યપણું છે, એનાથી અભાવપણું છે, એનાથી રહીત પણ વારામાં છે. ચેતુ પર પદાર્થ સાથે એ પ્રકારનો એક ચાલતા અનુભવથી ઉલટો અનુભવ કરવાનો પ્રયાસ.
જે જ્ઞાન વેદન છે એ જ્ઞાન વેદન ને અવરોધ છે એ ખસી જાય તો જ્ઞાન વેદન તો જ્ઞાન વેદન રૂપે સ્પષ્ટ છે. અને એ સ્પષ્ટ છે એ વધારે સ્પષ્ટ એટલા માટે થાય છે કે જયારે અવરોધ ખસે છે ત્યારે વેદન ની તારતમ્યતા પણ સવિશેષ થાય છે. વેદન પણ ઉગ્રપણે વેદન રૂપ થઈને અનુભવમાં આવે છે. જયારે પરપ્રવેશ ભાવ કાળે જે જ્ઞાન વેદન છે એ એટલું બધું હિડન પોઝિશનમાં છે, તિરોભૂત પોઝિશનમાં છે કે સમજવું પણ મુશ્કેલ પડે છે. વેદવું તો મુશ્કેલ પડે નહીં, સમજવું પણ મુશ્કેલ પડે છે. એટલું બધું સંતાયેલી પરિસ્થિતિમાં છે, ગુપ્ત પરિસ્થિતિમાં છે. પ્રગટ હોવા છતાં એટલું ગુપ્ત છે. એનું એનું કારણ કે જે બીજો ભાવ છે પરપ્રવેશ નો ભાવ, પરવેદન નો ભાવ, એ ઘણો તીવ્ર છે. એટલે એક સ્વાદ પાસે જે બીજો સ્વાદ ઢંકાઈ જાય, એક ખાવાની અનેક આઈટમ હોય છે તો એક તીવ્ર સ્વાદ વાળી આઈટમ હોય જેમ કે આ સોસ, એની પાસે બીજી મીઠાઈનો સ્વાદ સાથે સાથે લેવા એક ઝટકો તો ઢંકાઈ જશે, એની તીવ્રતાની અંદર હશે. એનો અર્થ એનો અભાવ નથી, પરવેદનની એટલી તીવ્રતા છે કે ખુદ વેદન જ એ બાજુની ઝડપ વાળું થઈ ગયું છે. એટલે પોતે વેદન વેદન રૂપે
નથી અનુભવ.
એ પરપ્રવેશનો ભાવ માટે અભાવ થાય ત્યારે વેદન પણ સ્વસંવેદન રૂપે ઉગ્રતા પકડીને અનુભવમાં આવે, એની તિકાસ વધે છે.
પછી સાતમા બને છે ઉપયોગધારી આનંદરૂપ પોતે સ્વયં જ યત્ન વિના બન્યો છે. ઉપયોગને ધારણ કરનારો આનંદરૂપ યત્ન વિના સ્વયંભ જ પોતાનું સ્વરૂપ બનેલું છે. તેથી નિજને નિહાળવાનું જ કાર્ય છે. ઘણા નેતા નહીં હે, સિર્ફ એક નિહાળવું પણ તેથી નિજને નિહાળવાનું જ કાર્ય છે. સદા ઉપયોગ ધારે આનંદરૂપ સ્વયં પોતે છે, પોતાનું કામ તો ફક્ત પોતાને નિહાળવા પૂરતું જ છે. જેવું નિજ અસ્તિત્વ છે એવું અવલોકન ના લેવું, બસ આથી વધારે એનો બીજો કોઈ પરિશ્રમ નથી. જે અસ્તિત્વ છે, સ્વરૂપ અસ્તિત્વ છે એને જોવું, એમાં બીજું શું
વેચાણ કોષ ચાલુ હોય તો માણસને પરેશાન પડે, કોઈ ઇતના ડિસ્ટન્સ નહીં હોય તો ડિસ્ટન્સ કાઢ કે જાના હૈ. કોઈ પરિશ્રમ નહીં, સ્વયં આપ ઉપયોગ ધારી હૈ કે નહીં એ તો સહેજી અવલોકન થી પતા ચાલતા કે ઉપયોગ તો સદાય ચાલતા સદાય ઉપયોગ ધારી હૈ. મારું સ્વરૂપ શું છે તે કેવી રીતે પામીએ તેનો વિચાર કરવો, તેનો વિચાર મૂકે. પ્રથમ મૂળ પદ પોતાનો ઉપયોગ પ્રકાશ છે, અહીંથી વિચારણા શરૂ કરવી. પ્રથમ મૂળ પદ પોતાનો ઉપયોગ પ્રકાશ છે, જ્ઞાન સ્વભાવથી વિચારણા શરૂ કરવી. પછી જે પેરેગ્રાફ છે ત્યાંથી લેજો કે મહામુનિ જેનો નિરંતર સ્વરૂપ સેવન કરે છે માટે મારે પણ મારું ત્રૈલોક્ય પૂજ્ય સર્વોત્કૃષ્ટ પદ અવલોકીને નિજ કાર્ય કરવું છે. મારું કાર્ય નિજ કાર્ય કરવું છે એમાં બસ મારું જે સર્વોત્કૃષ્ટ પદ છે, મારું સ્વરૂપ છે, એનું અવલોકન કરવું છે. આ સિવાય મારું કોઈ કામ નથી, નિજ અવલોકન સિવાય મારું કોઈ કામ નથી. એ પ્રેક્ટિસ જેટલી નિજમાં નિજ અવલોકનની પ્રેક્ટિસ જેટલી થઈ એ ટીકારી સુધી વસ્તુ તો પરિપૂર્ણ છે, વસ્તુમાં કોઈ ખામી નથી, ક્ષતિ નથી, અધુરાશ નથી.
પોતાનું જાણવું જ્ઞાન માત્ર વસ્તુમાં પ્રતીતિ થઈ તેથી સમ્યક નામ પાયું. પ્રતીતિપૂર્વક જ્ઞાન, જ્ઞાન માત્ર છું એ પ્રતીતિપૂર્વકનું જ્ઞાન તે સમ્યક નામ પાયું. જ્ઞાન માત્ર વસ્તુ તો કેવું જ્ઞાન છે શુદ્ધ, જ્યાં સુધી કેવું નથી ત્યાં સુધી ગુપ્ત છે. હવે કહે છે જ્ઞાન માત્ર વસ્તુની પ્રતીતિ